તારીખ 10/2/1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 438 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 544
પોતાનું મૂળ સ્વરૂપ સ્પષ્ટપણે સમજાય છે. કોઈ પણ જીવને પોતાનું મૂળ સ્વરૂપ આત્મકલ્યાણની અત્યંત ભાવના હોય તો અત્યંત સ્પષ્ટ સમજાય છે. એટલે કે બીજા કોઈ પ્રકારે પોતાનું સ્વરૂપ સમજાતું નથી. આમ તો બધાના અનુભવનો એવો વિષય છે કે જે વિષયમાં કોઈને પણ નિષ્ણાંત થવું હોય, એક્સપર્ટ થવું હોય, તો એ વિષયમાં એને અત્યંત રસ લેવો જરૂરી છે. એ વિષયમાં એક્સપર્ટ થવાની મહત્વાકાંક્ષાપૂર્વક એ વિષયનો અભ્યાસ કરવો એ જરૂરી છે, અને તો જ એમાં એ બરાબર પારંગત થાય. જગતના સ્થૂળ વિષયોમાં પણ જ્યારે આગળ વધવાની અથવા એ વિષયની અંદર તજજ્ઞ થવાની, નિષ્ણાત થવાની આ પરિસ્થિતિ છે, તો આત્મકલ્યાણના વિષયમાં પણ અને પોતાના સ્વરૂપના વિષયમાં પણ આમ હોવું ઘટે છે કે જો જીવને પોતાના સ્વરૂપ જાણવાની, સ્વરૂપ સમજવાની ભાવના હોય તો એ ભાવનાની સાથે સાથે પોતાનું આત્મકલ્યાણ કેમ થાય એવું જે પ્રયોજન, એવું જે હેતુ, એ સાથે સાથે પણ હોવું જરૂરી છે. એમ કહીને હવે સ્વરૂપ સમજાવે છે. તો આત્મસ્વરૂપ સમજાવતા પહેલી વાત એ કરે કે આત્માનું જે મૂળ સ્વરૂપ છે એ એવું ને એવું રહે છે અને અવસ્થા બદલાય છે. મૂળ સ્વરૂપ એવું ને એવું રહે છે અને અવસ્થા બદલાય છે, તો મૂળ તત્વમાં ફરક પડતો નથી. એવું જે એકરૂપપણું, એવું ને એવું રહેવાપણું, એને સમપણું કહ્યું. સંપણું કહો, એક સરખાપણું કહો, સુદ્રષ્ટપણું કહો, ધ્રુવપણું કહો, એ બધું એક અર્થ છે. એકાલે એના ઉપર આપણે સ્વાધ્યાય ચાલી ગયો. પછી જેથી પશુ પક્ષી મનુષ્ય આદિ દેહને વિશે હવે આત્મામાં રમ્યપણું છે. રમ્યપણું એટલે રમણીયપણું, રમણીયતા. પશુ પક્ષી મનુષ્ય આદિ દેહને વિશે, વૃક્ષાદિને વિશે એટલે કુદરતી વનસ્પતિને વિશે જે કાંઈ રમણીયપણું જણાય છે અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્ફૂર્તિવાળા જણાય છે. ક્રોપ આવે છે ને, ચોમાસામાં પાણી પડે પછી જે ક્રોપ આવે છે એનો જે ગ્રોથ છે એ છોડમાં પણ એક સ્ફૂર્તિ દેખાય છે. ભલે છોડ નાનો હોય તો પણ એમાં સ્ફૂર્તિ દેખાય છે. જીવ છે ને અંદર, જીવ છે, અને પ્રગટ સુંદરપણા સમેત લાગે છે, એની સુંદરતા લાગે છે. અને એટલા માટે માણસ પોતાના મકાનમાં બગીચો રાખે છે, અગાસીમાં બગીચો રાખે છે, ટેરેસમાં બગીચો રાખે છે. એક સુંદરતાનું કારણ છે, પ્રગટ સુંદરપણા સહિત લાગે છે. તે રમતા, રમતા એટલે રમણીયતા, રમણીયપણું છે લક્ષણ જેનું. તે જીવ નામનો પદાર્થ છે. બનારસીદાસજીએ બહુ ઊંડાણથી જીવના લક્ષણો લખ્યા છે. જીવના જે લક્ષણો લખ્યા છે, પોતાનો કેટલો અંતર્મુખી અભ્યાસ હશે. આવી વાતો શાસ્ત્રની અંદર એટલી સ્પષ્ટ નથી મળતી. રમ્યતા વગેરે અમુક લક્ષણો નથી મળતા. એવું લક્ષણ જેનું, તે જીવ નામનો પદાર્થ છે, જેના વિદ્યમાનપણા વિના, જો એ ન હોય તો, વિદ્યમાનપણા વિના એટલે ન હોય તો આખું જગત શૂન્યવત સંભવે છે. જો જીવ જ ન હોય જગતમાં તો જગત આખું શૂન્યવત સંભવે છે. એવું રમ્યપણું જેને વિશે છે, તે લક્ષણ જેને વિશે ઘટે છે, તે જીવ છે. એવું રમ્યતા જેના વિશે છે, એવું લક્ષણ જેને વિશે ઘટે છે, તે જીવ છે. એ રીતે જીવ છે એ પોતાના સર્વગુણ સંપન્ન હોવાને લીધે, જીવ પોતાના સર્વગુણ સંપન્ન હોવાને લીધે એનું ગુણ સૌંદર્યપણું પણ છે. અહીંયા તો એક બહારથી પ્રાકૃતિક સૌંદર્યની વાત લીધી છે, પણ ગુણથી લઈએ તો એવા એવા સુંદર ગુણો છે કે જે જગતથી, લોકથી બહુ ઊંચા સ્તરમાં હોવાને લીધે એને લોકોત્તર ગુણો પણ કહેવામાં આવે છે. અથવા લોકમાં જે ગુણ અને અવગુણ એવા જે બે પ્રકાર છે, એમાં જેને ગુણ કહેવામાં આવે છે એ પણ અવગુણની કક્ષામાં આવે એવા ગુણ જીવમાં છે, એવા ગુણ જીવમાં છે. દાખલા તરીકે ક્રોધ છે, તે અવગુણ છે, બરાબર. અને કોઈ ક્રોધ કરે છતાં પણ એને ક્ષમા આપે, તેને લોકોમાં, જગતમાં એને ગુણ કહેવામાં આવે છે. ક્ષમાને ગુણ કહે છે ને. અને એ ક્ષમા રાખી શકે એવો જેનો પુરુષાર્થ હોય એને વીર પુરુષ કહીને લૌકિક સૂત્રમાં ક્ષમા વીરસ્ય ભૂષણમ એની સુંદરતા ગણી છે. પણ ક્ષમા, ક્રોધ જેમ એક અશુભ ભાવ છે તેમ ક્ષમા એક શુભ ભાવ છે. અને એ શુભ ભાવ પણ જે આત્માના શુદ્ધ વિતરાગ ભાવ પાસે દોષ છે એવો આત્મામાં લોકોત્તર ક્ષમા ગુણ છે. કેવો? આત્મામાં લોકોત્તર ક્ષમા ગુણ છે. એવા એવા લોકોત્તર ગુણોથી જેનું ગુણ સૌંદર્ય છે એવો આત્મા છે. લોકો તર્ક સમામાં એમ છે કે લૌકિક સમા એકમાં એટલો શુભ ભાવ હોય છે કે ભલે તમે મને ગમે એમ કહો, ક્રોધ કરો, પણ હું તમને ક્ષમા આપીશ, હું તમને માફ કરી દઈશ. ક્ષમા આપીશ મતલબ હું માફ કરું છું તમને. ત્યારે લોકો તો ક્ષમાની અંદર એટલો પણ રાગ નથી કહેવાનો, માત્ર જ્ઞાતા દ્રષ્ટા પણ વિતરાગ ભાવ રહી જાય છે. દ્વેષ તો ન થાય પણ રાગ પણ એટલો ન થાય, માત્ર વિતરાગ ભાવે નાતાપણું રહી જાય છે. એવો જે લોકોત્તર ક્ષમા ભાવ છે એ આત્માનો ગુણ છે, એ પ્રકાર છે. બીજો દ્રષ્ટાંત લઈએ, અસરળતા, અહંકાર, વક્રતા, વીર, માયા, એ બધા એક અસરળતાના માયાને પ્રકૃતિના દોષ છે, એ માયા પ્રકૃતિના દોષ છે. એની સામે સરળતા એ લૌકિક ગુણ છે, જતું કરે. પણ પારમાર્થિક સરળતા શું છે અથવા લોકોત્તર સરળતા શું છે કે ઉપયોગ જ એ બાજુ ન જાય અને ઉપયોગ અંતર્મુખ રહે, તે ઉપયોગની લોકોત્તર સરળતા છે. પેલો તો ઉપયોગ જાય અને જતું કરે, પોતે પકડ ન કરે. દેહ જાય પણ માયા થાય એના સ્વામીમાં, બરે શરીર છૂટી જાય તો પણ મુનિરાજ છે, એને બીજો વિકલ્પ નથી આવતો. તો ત્યાં વિકલ્પવાળી સરળતા નથી, ત્યાં જે પોતે વિતરાગ ભાવમાં સ્થિર રહીએ છીએ, ઉપયોગ અંતર્મુખ રહીએ છીએ, એ સરળતા છે, એ લોકોત્તર સરળતા છે. એટલે આત્માના જે લોકોત્તર ગુણ છે એની પાસે લૌકિક સદગુણ અવગુણની કોટીમાં આવે છે, કેમ કે એ બધા શુભ ભાવરૂપ છે. અને આત્માના જે સદગુણ છે એથી એવી ઉચ્ચ કોટીમાં છે, એવા ગુણની સુંદરતા, અનંત ગુણની સુંદરતા વાળો આત્મા. આ તો થોડો વિશેષ વિચાર આવ્યો રમ્યતા ઉપર, કે આત્માની રમ્યતા કેવી છે, આત્મા કેમ ગમે છે, આત્મા કેમ રૂચે છે, આત્માની રૂચિ કેમ થાય છે, કેવા ગુણો એમાં ભરેલા છે માટે રૂચિ થાય છે. એ શું છે કે પર્યાયની અંદર જે આત્મરમણતા છે અથવા જે શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે, તો એ આત્માનું પરિણમન હોવાથી આત્મા એમાં રમતો પ્રગટ થાય છે એમ કહેવાય છે. એ રમ્યપણું કીધું. હવે ઉર્ધતા ધર્મ ઉપર વાત કરે છે. કોઈ પણ જાણનાર જાણે છે એવો જે જીવ ક્યારે પણ કોઈ પણ અન્ય પદાર્થને, કોઈ પણ પદાર્થને, અન્ય પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. પોતે હોય જ નહીં ને જાણે એમ કેમ બને, પોતાની બિનહૈયાતીથી જાણે, જાણનાર તો હૈયાત રહીને જાણે કે બિન હૈયાત રહીને જાણે? અહીંયા હૈયાતી એટલે એક્ઝિસ્ટન્સ લેવું છે, અસ્તિત્વ. કે જો જાણનારનું અસ્તિત્વ જ ન હોય અને જાણે એમ કેમ બને? એ કોઈ પણ જીવ ન જાણી શકે. જીવ જાણે છે તો પોતાનું અસ્તિત્વ છે એને જાણે છે, પોતાના અસ્તિત્વ વિના એ નથી જાણતો. કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ અન્ય પદાર્થને પોતાના અવિદ્યમાનપણે રહીને જાણે એમ તો બનવા યોગ્ય નથી, એવું બની ન શકે. પણ જાણવામાં પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે. માત્ર વિદ્યમાનપણું ઘટે છે એમ નહીં, પણ પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે. જાણનાર પહેલા જોઈએ તો જણાનાર પદાર્થ જણાય, એ વગર જણાનાર પદાર્થ કોઈ જણાતો નથી. અને જાણનાર તો જ્ઞાન છે, તો કોઈ પણ પદાર્થનું ગ્રહણ કરવાનો ભાવ આવે, કોઈ પણ પદાર્થનો ત્યાગ કરવાનો ભાવ આવે, કે જ્ઞાન ઉદાસીન રહે, ન ગ્રહણ કરે ને ત્યાગ કરે એવો કોઈ ભાવ ન આવે, એમ થવામાં પોતે જ કારણ છે. પોતે એટલે જાણવું એ જ કારણ છે. આ પદાર્થ ગ્રહણ કરવા યોગ્ય છે અથવા ઉપાસવા યોગ્ય છે, ઉપાદેય છે, અને આ પદાર્થ ઠીક નથી માટે છોડવા યોગ્ય છે, નુકસાનકારક છે માટે છોડી દેવા યોગ્ય છે. જેમ કે આમાં અમૃત છે ને આમાં ઝેર છે, તો અમૃત પીવા યોગ્ય છે અને ઝેર છે નહીં પીવા યોગ્ય છે, એવું કોણ જાણે? કે જ્ઞાન હોય તે જાણે. જ્ઞાન વિના એવો વિવેક ગ્રહણ ત્યાગનો બની શકવા યોગ્ય નથી. અથવા કોઈ પણ પદાર્થ કામનો નથી, નકામો છે એમ જાણીને જ્ઞાન ઉદાસીન રહીએ કે આમાં ગ્રહણ ત્યાગનો વિકલ્પ નથી મને, ઠીક છે, હોય તો ભલે ન હોય તો ભલે, એવું જે ઉદાસીન પણ રહેવું, ઉદાસીનપણે રહેવું એ પણ જ્ઞાનને કારણે થાય છે. ગ્રહણ ત્યાગનો વિવેક પણ જ્ઞાનને કારણે થાય છે, અને કોઈ પણ પદાર્થે ગ્રહણ ત્યાગનો મતલબ નથી, પ્રયોજન નથી, તો ઉદાસીન પણ રહે છે એ પણ જ્ઞાનને કારણે રહે છે. એમ ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે. બીજા પદાર્થના અંગીકારમાં તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય, બીજા પદાર્થના અંગીકારમાં અને તે સંબંધીના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં કે આ ફાયદાકારક છે એવું અલ્પ પણ જ્ઞાન થાય, તો એમ આગળ કોણ છે? જીવ પોતે. નિવેદનો હોય તો એ વાત કોઈ રીતે સંભવિત નથી, તો જ થઈ શકે, પ્રથમ હોય તો જ થઈ શકે. એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. સર્વથી પ્રથમ રહેનારો એ પદાર્થ છે, આગળ રહેનારો પદાર્થ છે, માટે તે જીવ છે. એ જીવ સિવાય બની શકે એવું નથી, જીવમાં આવો ધર્મ છે. અને એટલા માટે કોઈ પણ જીવ આગળ રહેવા માગે છે, પાછળ રહેવા કોઈ માગતો નથી. કોઈ પણ જીવ આગળ રહેવા માગે છે, આગલી હરોળમાં રહેવા માગે છે, કોઈ પાછલી હરોળમાં રહેવા માગે છે એવું બને છે? કેમ નથી બનતો? કેમ કે એનો સ્વભાવ ધર્મ છે. અગ્ર રહેવું, મુખ્ય રહેવું, આગળ પડતા રહેવું એ જીવનું સ્વરૂપ છે, અને તેથી એને એવો ભાવ આવ્યા કરે છે હંમેશા હંમેશા. સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે તેને ગૌણ કરીને, એટલે તેના વિના કાંઈ કોઈ કાંઈ પણ જાણવા ઈચ્છે તો તે બનવા યોગ્ય નથી. જીવ ન હોય અને જાણવા ઈચ્છે તો તે બનવા યોગ્ય તો છે જ નહીં. શરીરમાંથી જીવ છૂટી જાય છે ત્યારે શરીર કાંઈ જાણતું નથી. અવયવો એમને પ્રિય છે, આંખ એમને હોય પણ આંખ કંઈ જાણતી નથી, નાક એમને છે પણ નાક સૂંઘતું નથી. કેમ કે જાણનાર પદાર્થને ત્યાં હયાતી ન રહી, એટલે ગૌણ પણ ન, ગૌણપણે ન રહે એવો પદાર્થ હોવા છતાં જો પોતાને ગૌણ કરવામાં આવે તો પોતે પોતાને વિપરીતપણે આરાધે છે અને પોતે પોતાને મુખ્યપણે તો અવિપરીતપણે આરાધે છે. કેમ કે એવો એનો ધર્મ છે, મુખ્ય રહેવાનો એનો ધર્મ છે. જીવને મુખ્ય કરવો, પોતાને મુખ્ય કરવો એવો જ પોતાનો સ્વભાવ ધર્મ છે. પોતાને ગૌણ કરવો એ પોતાનો સ્વભાવ ધર્મ નથી અને એટલા માટે પોતાને કોઈ ગૌણ કરવે તો કોઈ પસંદ કરતું નથી. કોઈ નિગ્લેક્ટ કરે તો કેવું લાગે છે, હવે અમે તો એમને ત્યાં ગયા પણ એ તો અમારે સામું પણ ન જોયું, આપણે ફરીને ત્યાં કાંઈ જવા જેવું લાગતું નથી. નિગ્લેક્ટ કરે તો માણસ એ પસંદ નથી કરતો, કેમ કે મુખ્ય રહેવાનો પોતાનો ધર્મ છે અને મુખ્ય રહેવા જ માગે છે હંમેશા. અને જ્યાં જીવને મુખ્યતા મળે છે ત્યાં એને સારું પણ લાગે છે. જો એમ છે તો પોતે પોતાને શા માટે ગૌણ કરે છે, એમ કે છે, એવું શું કરવા કરે છે? પોતાના પરિણામમાં તો પોતાને મુખ્ય કરવો જોઈએ. જ્યારે એને બધે મુખ્ય જ રહેવું છે તો બીજે બધે મુખ્ય રહેવું છે તો તું તારામાં તો તું તારી મુખ્યતા પહેલાં કર, તારામાં ગૌણતા કરીશ ને બીજે મુખ્યતા કરવા જાશ તો એ તો વિભાવ થઈ જશે, એ સ્વભાવ નથી. કેમ કે અન્યમાં પોતાનું સ્થાન નથી, અન્ય ઠેકાણે પોતાનું સ્થાન નથી. જ્ઞેયની મુખ્યતા કરે છે, જ્ઞેયની મુખ્યતા કરે છે, તેથી જ્ઞેયમાં એને રાગવેશ થયા વિના રહેતો નથી, આકુલતા થયા વિના રહેતી નથી. જો જ્ઞાનને મુખ્ય કરે તો જ્ઞાન શાંત ભાવે છે, શાંત સ્વરૂપે છે તો શાંતિ રહેશે. હા, પહેલાં જ્ઞાન હોય તો જ બધું જણાય છે, જ્ઞાન પદમાં જ બધું જણાય છે, માટે જ્ઞાન અગ્રને મુખ્ય છે. ભૂલે છે, પોતે વિપરીતતા કરે છે, અહીંથી વિપર્યાસ ચાલુ થાય છે. શું કે હા, ઈષ્ટનિષ્ઠપણું કરવામાં એને મુખ્ય કરે છે. જે પદાર્થમાં ઈષ્ટનિષ્ઠપણું કરે છે એને મુખ્ય કરે છે, પોતાને ગૌણ કરે છે. એ વખતે અન્ય સ્થાનમાં મુખ્યતા કરવા જાય છે ને પોતામાં પોતાની ગૌણતા કરે છે, ઊંધું કરે છે, એમ કેમ વિપરીત કરે છે. અથવા જીવ અન્ય પદાર્થો, ભૌતિક પદાર્થો એને જે જણાય છે એનું એને એની કિંમત કરે છે. જેમ કે જગતના જે કિંમતી પદાર્થો છે, હીરા, સોનું, પૈસા, આબરુ, કીર્તિ, મકાન, સારા, જે કાંઈ અન્ય પદાર્થો છે, સંયોગિક પદાર્થો છે, એને એટલું બધું મૂલ્ય આપે છે કે એને મેળવવા માટે એ પોતાને ગૌણ કરે છે. ભૂખ, તરસ, તાડ, તડકો, અને ઉદાગરા વેઠીને પણ એ કામ કરવા માંગે છે. મૂલ્ય આપનાર તો પોતે છે, એનું મૂલ્યાંકન કરનાર પોતે છે, એનું મૂલ્યાંકન નથી. અને સામેના પદાર્થનું મૂલ્યાંકન કરે છે, એની ઘણી કિંમત કરે છે, અને પોતાની કિંમત કઈ કરતો નથી. અને એ પદાર્થો પાછળ જે પરિણામની વિચારની દોડ છે એમાં જીવને અશાંતિ થાય છે, તો શાંતિનું મૂલ્ય નથી, છતાં અશાંતિ પ્રાપ્ત કરીને પણ એની દોડ ચાલુ રાખે છે. જો જીવનું મૂલ્ય હોય તો જીવમાં જે શાંતિ નામનો ગુણ છે એનું પણ મૂલ્ય આવવું જોઈએ. રમ્યપણામાં એક દ્રષ્ટાંત પણ લઈ શકાય. માનસિક અશાંતિ, માનસિક શાંતિ અને આત્મિક શાંતિ. માનસિક અશાંતિ દોષમાં જાય છે, માનસિક શાંતિ કોઈને રહીએ તો ગુણમાં જાય છે. એવું ચાલવાનું, મન તો અશાંત છે પણ આત્માની શાંતિ પાસે એ દોષ છે, કેમ કે સકસાય પરિણામ છે. આ પણ દર્શન આવે છે. શું કહે છે, જીવને ગૌણ કરીને એટલે તેના વિના કોઈ કાંઈ પણ જાણવા ઈચ્છે તો તે બનવા યોગ્ય નથી. માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કાંઈ જાણી શકાય એવો એ પ્રગટ ઉર્જતા ધર્મ તે જેને વિશે છે તે પદાર્થને શ્રી તીર્થંકર જીવ કહે છે. અર્થ છે તેને તીર્થંકર દેવે જીવ કહ્યો છે. તીર્થંકર દેવે જેને જીવ કહ્યો છે આવા પદાર્થને જીવ કહ્યો છે. દક્ષતામાં પોતાની ગૌણતા થઈ જાય છે. અને જો પોતાને મુખ્ય કરે તો અન્ય પદાર્થ ગૌણ થાય છે. જેને જીવ મુખ્ય કરે છે તેની ઉપાસના અને આરાધના કરે છે. બે બંનેને મુખ્ય કરી શકાય નહીં, બંનેને ગૌણ કરી શકાય નહીં, કેમ કે બંને પ્રતિપક્ષમાં છે. એક પોતે છે અને એક બીજું છે, સ્વ અને પર, એમ પ્રતિપક્ષ છે. એટલે અનાદિથી અન્ય પદાર્થને જીવ મુખ્ય કરી રહ્યો છે અને પોતાને ઉર્ધતાને ભૂલી રહ્યો છે. આ પરિસ્થિતિ અનાદિથી ચાલે છે અને તેથી પોતે દુઃખી થઈ રહ્યો છે, અશાંતિ એને થઈ રહી છે. આ સ્થિતિ મટાડવા માટે પોતાની મુખ્યતા કરવી અને અન્ય પદાર્થની ગૌણતા કરવી, ઉલટી પરિસ્થિતિ થવી જોઈએ. પરિભ્રમણનું એક જ કારણ છે, જન્મ મરણનું પણ એક જ કારણ છે, અનેક પ્રકારના દુઃખ અને ક્લેશનું એક જ કારણ છે કે પોતે પોતાને ભૂલી ગયો છે. તો મુખ્યતા તો કરે જ ક્યાંથી? જો પોતે પોતાને ભૂલી ગયો છે, પોતાનું વિસ્મરણ કરી ગયો છે, તો પછી મુખ્યતા તો ક્યાંથી કરવાનો હતો? એ તો સાવ ચૂકી ગયો, એટલી ગૌણતા કરી કે સાવ ચૂકી ગયો. હવે એમ કહે છે કે તું તને તારા સ્વરૂપની મહાનતાને ઓળખીને તને ખરેખર માનતા ભાષે તો એને તને તને મુખ્યતા આવી જશે. અને જ્યાં પોતાના પોતાની મુખ્યતા આવશે તો બીજું બધું આપોઆપ ગૌણ થઈ જશે. કેમ કે મુખ્ય ગૌણ થવું એ જ્ઞાનની અવસ્થામાં સહજપણે બની રહ્યું છે બધાને, અને એવી રીતે બની રહ્યું છે વિપરીતપણે કે જીવ અન્ય પદાર્થને મુખ્ય કરે છે અને પોતાને ભૂલી જાય છે. ગૌણ કરે છે એટલે એટલો ગૌણ કરે છે કે પોતાને ભૂલી જાય છે. એ પરિસ્થિતિ પલટાવવા માટે સ્વરૂપ ઓળખાવે છે, સ્વરૂપ સમજાવે છે. જો ભાઈ તારો ધર્મ તો ઉર્ધ રહેવાનો છે તો ઉલટું કા કર, એ રીતે સ્વરૂપ સમજાવ્યું. અને પારમાર્થિક દ્રષ્ટિકોણથી સમજાવ્યું કે જેથી જીવને દુઃખ અને અશાંતિ દૂર થઈને સુખ શાંતિ વર્તે, સુખ શાંતિ પ્રગટ થાય. શાસ્ત્રોની અંદર જેટલી વાત છે એની પાછળનો એક જ મોટિવ છે કે જીવને દુઃખ ન થાય, અશાંતિ ન થાય અને સુખ શાંતિ થાય. એ જ દ્રષ્ટિકોણથી શાસ્ત્ર વિચારવા યોગ્ય છે, વાંચવા યોગ્ય છે. એ ઉર્જતા ધર્મ કયો કઈ સુધી રાખે, કઈ છે કાલથી નાયકપણાનો વિષય જોઈ છે. Thank you.